એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવનનો ભાગ છે, ક્યારેક પૃષ્ઠભૂમિમાં તો ક્યારેક મુખ્ય સ્થાને. સંગીત
બિલકુલ, અને આપણો આધાર છે નિકોલસ કુકનું પુસ્તક મ્યુઝિક અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આમ તો નાનકડું પુસ્તક છે, પણ સંગીત વિશેના આપણા મોટાભાગના વિચારોને એમ કે હલાવી નાખે છે.
અને એટલે જ આ ચર્ચા મહત્વની છે, નહીં? કારણ કે આપણે સતત સંગીતથી ઘેરાયેલા છીએ, ફોન પર, જાહેરાતોમાં, ફિલ્મોમાં, લગ્નમાં, બધે જ.
હા, બધે જ.
પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે સંગીત ખરેખર શું છે અને તે આપણા જીવનમાં શું કરે છે? આ પુસ્તક આપણને એ જ વિચારવા પ્રેરે છે, ખરું ને?
ચોક્કસ. તે સંગીતને ખાલી મનોરંજનથી આગળ જુએ છે, એક સામાજિક, એક સાંસ્કૃતિક ઘટના તરીકે સમજવામાં મદદ કરે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. નિકોલસ કુક કોણ છે? આ વ્યક્તિ, એમનો દ્રષ્ટિકોણ કેમ આટલો અનોખો ગણાય છે?
નિકોલસ કુક બ્રિટિશ સંગીત શાસ્ત્રી છે, ખૂબ જાણીતા અને આદરણીય. લાંબો સમય કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંગીતના પ્રોફેસર રહ્યા છે,
એટલે વિષય પર પકડ તો મજબૂત હોવાની જ.
હા, પણ એમની ખરી ઓળખ પેલી ન્યૂ મ્યુઝિકોલોજી સાથે જોડાયેલી છે.
ન્યૂ મ્યુઝિકોલોજી એ શું છે? કોઈ નવી રીત સંગીતને જોવાની?
હા, બરાબર. જૂની પદ્ધતિ હતી ને, એ મોટે ભાગે સંગીતની રચના, સ્વર, લય એના પર જ ધ્યાન આપતી હતી, અને ખાસ તો પશ્ચિમી શાસ્ત્રીય સંગીત પર. ન્યૂ મ્યુઝિકોલોજી આનાથી આગળ જાય છે. એ પૂછે છે, આ સંગીત ક્યાં બન્યું, કોના માટે, એની અસર શું થઈ, શું એ કોઈ સામાજિક સંદેશ આપે છે? મતલબ કુક જેવા લોકો સંગીતને એના સોશિયલ, કલ્ચરલ, પોલિટિકલ કોન્ટેક્સ્ટમાં જુએ છે.
ઓકે, એટલે ખાલી નોટ્સ નહીં, પણ એની આસપાસની દુનિયા, સમાજમાં એની શું ભૂમિકા છે એ સમજવાનો પ્રયાસ. પછી તે ઓળખ બનાવવામાં હોય,
કે પછી જાહેરાતોમાં વસ્તુઓ વેચવામાં હોય, કે પછી સમાજના શક્તિ સંબંધો દેખાડવામાં હોય. આ જ દ્રષ્ટિકોણ એમને આ પુસ્તક લખવા માટે યોગ્ય બનાવે છે ને? બિલકુલ. તેઓ લાત્રે ઇતિહાસકાર નથી, પણ એક સાંસ્કૃતિક વિવેચક પણ છે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મેઇન આઈડિયા શું છે? કારણ કે તમે કહ્યું એમ, આ કોઈ ઇતિહાસ નથી કે સંગીત સાંભળવાની ગાઈડ પણ નથી.
ના ના, બિલકુલ નહીં. પુસ્તકનો મુખ્ય ધ્યેય છે ને, એ આપણી વિચારવાની રીતને બદલવાનો છે. કુકની મુખ્ય દલીલ એ છે કે આપણે સંગીતને મોટે ભાગે સ્થિર, ટાઈમલેસ માસ્ટરપીસ તરીકે જોઈએ છીએ.
હા, જાણે મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ હોય, બીથોવનની સિમ્ફની દાખલા તરીકે.
બરાબર. પણ કુક કહે છે કે આ વિચાર અધૂરો છે. એ ભાર મૂકે છે કે સંગીત મૂળભૂત રીતે એક માનવીય પ્રવૃત્તિ છે, એક ડાયનામિક સોશિયલ પ્રોસેસ છે.
પ્રવૃત્તિ?
હા, જેમાં આપણે સૌ ભાગ લઈએ છીએ. ગાનાર, વગાડનાર, સાંભળનાર, આપણે અર્થ બનાવીએ છીએ. કુક એક મસ્ત શબ્દ વાપરે છે, સંગીત એ સંજ્ઞા ઓછી અને ક્રિયાપદ વધુ છે.
ટુ મ્યુઝિક.
હા,
સંગીત કરવું, આ તો બહુ જ રસપ્રદ વાત છે. એટલે કે આપણે જ્યારે ગાઈએ, વગાડીએ, ડાન્સ કરીએ, ઇવન ધ્યાનથી સાંભળીએ, ત્યારે આપણે ખરેખર સંગીત કરી રહ્યા છીએ.
હા, એ ક્રિયામાં જ સંગીત જીવંત બને છે.
અને આ વિચાર પેલી મહાન રચનાવાળી વાત પર સવાલ ઉભા કરે છે.
ચોક્કસ. કુક જેને બીથોવન પેરેડાઇમ કહે છે એનું વિશ્લેષણ કરે છે. એટલે કે પેલી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતને, ખાસ તો બીથોવન જેવા કમ્પોઝર્સને સર્વોચ્ચ ગણવાની વૃત્તિ.
હા, કે એ જ સાચું સંગીત છે.
કુક બતાવે છે કે આ વિચારધારા કેવી રીતે બની, અને એ કંઈ સાર્વત્રિક નથી. આ પુસ્તક આપણને વિચારપૂર્વક સંગીતમય બનવાનું કહે છે, આપણી ધારણાઓ પર સવાલ ઉઠાવવાનો.
તો ચાલો પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં વધુ ઊંડા ઉતરીએ. ક્યાંથી શરૂ કરીએ? પેલું સંગીતના મૂલ્યવાળું પ્રકરણ.
હા, એ બરાબર છે. પ્રકરણ એક, કુક સવાલ પૂછે છે, શું સંગીતનું કોઈ પોતાનું આંતરિક મૂલ્ય હોય છે? એક ઉદાહરણ આપે છે. 90ના દાયકામાં પ્રુડેન્શિયલ ઇન્શ્યોરન્સની જાહેરાત હતી, એમાં ક્લાસિકલ મ્યુઝિક વાપરતા હતા. કેમ?
કદાચ એટલે કે ક્લાસિકલ મ્યુઝિક સાથે ગંભીરતા, પરંપરા, ભરોસો એવા અર્થ જોડાયેલા છે જે વીમા કંપનીને જોઈએ.
બરાબર, આ જ વાત છે. સંગીતનું મૂલ્ય ખાલી અવાજમાં નથી, પણ આપણે એની સાથે જે કલ્ચરલ મીનિંગ જોડીએ છીએ એમાં છે. અને આ અર્થ કોણ નક્કી કરે છે?
કોણ કરે છે?
અહીં મ્યુઝિકલ ગેટકીપર્સ આવે છે, એમ વિવેચકો, પ્રોફેસરો, રેકોર્ડ કંપનીઓ, એવોર્ડ સંસ્થાઓ. એ લોકો નક્કી કરે છે કે શું સારું ગંભીર આર્ટ છે.
અને એનાથી ઘણીવાર પેલું પશ્ચિમી શાસ્ત્રીય સંગીત ઉપર આવી જાય છે અને બીજું બધું નીચે.
હા, એટલે આ પ્રકરણ આપણને આપણા પોતાના પૂર્વગ્રહો વિશે વિચારવા પ્રેરે છે. આપણે કેમ અમુકને ક્લાસ કહીએ અને બીજાને ખાલી મનોરંજન.
ખરું છે. આ ગેટકીપર્સ અને પૂર્વગ્રહ પરથી મને પેલો બીથોવન પેરાડાઇમ યાદ આવ્યો. એ વિચારધારા આટલી જડ કેવી રીતે થઈ ગઈ?
એ પ્રકરણ બેમાં સમજાવે છે. 19મી સદીમાં બીથોવન અને બીજા રોમાન્ટિક કમ્પોઝર્સની જે ઇમેજ બનીને એનાથી સંગીત વિશે અમુક વિચારો ફિક્સ થયા. કમ્પોઝર એક જીનિયસ હીરો છે.
હા,
એની રચના એક સ્વતંત્ર કલાકૃતિ છે, ટાઈમલેસ. સંગીતનો તે લખેલો સ્કોર છે એ જ ફાઇનલ સત્ય છે. અને શ્રોતાનું કામ શાંતિથી ધ્યાનથી સાંભળવાનું, બસ.
કોન્સર્ટ હોલ જાણે મંદિર બની ગયો.
બરાબર, પણ આની સમસ્યા શું છે?
શું છે
સમસ્યા? એ છે કે આ ચોકઠામાં ઘણા પ્રકારનું સંગીત ફિટ નથી થતું. જેમ કે જેઝ, એમાં તો સ્થળ પર જ રચના થાય, ઇમ્પ્રોવાઇઝેશન હોય.
હા,
કે પછી લોકસંગીત, જે લખાયેલું ઓછું હોય પણ ગવાતું વગડાતું પેઢી દર પેઢી જીવંત રહે, સમુદાય સાથે જોડાયેલું હોય.
એટલે બીથોવન પેરાડાઇમ આ બધાને સમજવામાં અડચણ બને છે, આપણી નજર સીમિત કરી દે છે.
બરાબર.
આના પરથી પેલો પ્રામાણિકતા, ઓથેન્ટિસિટીનો મુદ્દો યાદ આવે છે. આપણે કહીએ છીએ ને કે આ રોક મ્યુઝિક ઓથેન્ટિક છે અને પેલું પોપ તો કોમર્શિયલ છે. કુક શું કહે છે આ વિશે?
હા, પ્રકરણ 3 આ જ ઓથેન્ટિસિટી પર છે. કુક રોક અને પોપની સરખામણી કરે છે. દાખલા તરીકે રોલિંગ સ્ટોન્સ વિરુદ્ધ મડોના.
ઓકે.
સામાન્ય રીતે રોકને વધુ પ્રામાણિક માનવામાં આવે છે, નહીં? જાણે દિલમાંથી નીકળેલું, બજારું નહીં. જ્યારે પોપને બનાવટી, કમર્શિયલ, ઇમેજ પર ફોકસ કરતું એવું ગણવામાં આવે છે.
પણ શું આ સાચું છે? આ ભેદ
નો કોઈ અંદરનો ગુણ નથી, એ તો એક કલ્ચરલ લેબલ છે. આપણે અમુક સંકેતો, જેમ કે ગિટારનો અવાજ, સાદા કપડાં, બળવાખોર દેખાવ, એના આધારે ઓથેન્ટિકનું લેબલ લગાવીએ છીએ.
એટલે રોકની પ્રામાણિકતા પણ એક પ્રકારનું પ્રદર્શન જ છે?
હા, એટલો જ પ્રદર્શન છે જેટલું પોપનું બનાવટીપણું. બંને પોતાની એક ચોક્કસ ઓળખ રજૂ કરી રહ્યા છે. આ સમજવાથી આપણે લેબલની પહેલે પાર જઈ શકીએ.
આહા, તો બહુ જબરદસ્ત વાત છે. એટલે વાસ્તવિક કે બનાવટી છે એ આપણા સાંસ્કૃતિક ચશ્મા છે.
આ પ્રદર્શનની વાત પરથી મને પેલું સંગીત કરવું, ટુ મ્યુઝિક યાદ આવ્યું. કુકે કહ્યું ને કે સંગીત વસ્તુ નથી, પ્રવૃત્તિ છે, પરફોર્મન્સ છે. એ કેવી રીતે સમજાવે છે?
એ પ્રકરણ 4માં છે, જેનું નામ જ છે એક કાલ્પનિક વસ્તુ. એમનો મુખ્ય દાવો એ જ છે, સંગીત એટલે પરફોર્મન્સ.
પરફોર્મન્સ.
હા, અને પેલી સરસ ઉપમા આપે છે સંગીતનો સ્કોર.
પેલી કેકની રેસીપી વાળી?
હા, બરાબર એ જ. સ્કોર એ રેસીપી જેવો છે. રેસીપી વાંચીને પેટ ન ભરાય, કેક ખાવી પડે.
ખરું, એમ જ. સ્કોર એ સંગીત નથી, એ તો સૂચના છે. અસલી સંગીત તો પરફોર્મન્સમાં જીવંત થાય છે, જ્યારે કલાકારો વગાડે છે અને આપણે સાંભળીએ છીએ.
વાહ, આનાથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આનો મતલબ તો એ થયો કે કમ્પોઝર જેટલું જ મહત્વ પરફોર્મર અને સાંભળનારનું પણ છે.
બિલકુલ. આ વિચાર કમ્પોઝરની સત્તાને થોડી ઓછી કરે છે. કોઈ એક જ સાચું વર્ઝન નથી હોતું. દરેક પરફોર્મન્સ યુનિક છે. અને શ્રોતા તરીકે આપણે ખાલી બેઠા નથી, આપણે પણ અર્થઘટનમાં ભાગીદાર છીએ.
આ વિચાર સંગીતને વધુ ડેમોક્રેટિક બનાવે છે, નહીં?
હા, કહી શકાય.
હવે જરા ગ્લોબલાઇઝેશન તરફ જઈએ. દુનિયાભરના સંગીત વિશે, વર્લ્ડ મ્યુઝિક વિશે કુક શું કહે છે?
હા, પ્રકરણ 5 વૈશ્વિક સંગીત પર છે. એ ટીકા કરે છે કે પશ્ચિમે ઘણીવાર બિન પશ્ચિમી સંગીતને વર્લ્ડ મ્યુઝિક કહીને એક વિચિત્ર, સ્થિર, જૂની વસ્તુ તરીકે રજૂ કર્યું છે.
જાણે કોઈ મ્યુઝિયમ પીસ હોય.
હા, અને એ પેલું કલ્ચરલ ફ્યુઝન અને કલ્ચરલ એપ્રોપ્રિએશન, સાંસ્કૃતિક વિનિયોગ વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એની પણ વાત કરે છે. ક્યારેક પશ્ચિમી કલાકારો બીજા કલ્ચરનું સંગીત વાપરે ત્યારે સવાલો ઊભા થાય છે. કુક વધુ આદર અને સમજણ સાથેના આદાનપ્રદાનની વાત કરે છે.
અને સંગીતમાં જેન્ડર, લિંગભેદનો શું રોલ છે? શું સંગીત સ્ત્રી પુરુષના રોલ નક્કી કરે છે કે એને પડકારે છે?
પ્રકરણ 6 આ જ મુદ્દા પર છે. કુક ફેમિનિસ્ટ દ્રષ્ટિકોણથી જુએ છે કેવી રીતે અમુક વાદ્યોને પુરુષોવાચી ગણવામાં આવ્યા છે, જેમ કે ડ્રમ્સ, ઇલેક્ટ્રિક ગિટાર,
અને અમુકને સ્ત્રીવાચી, જેમ કે વાંસળી, હાર્પ.
હા, અને ઓપેરાથી લઈને રોક સુધી ગીતો અને સંગીતની રચનાઓ
ઘણીવાર સમાજમાં ચાલતી જેન્ડરની રૂઢિઓને મજબૂત કરે છે.
પણ શું એ એને પડકારી પણ શકે?
ચોક્કસ. કુક મડોના જેવા કલાકારોનું ઉદાહરણ આપે છે. એમણે સંગીત અને પર્ફોમન્સ દ્વારા સ્થાપિત જેન્ડર રોલ્સને કેવી રીતે પડકાર્યા છે. આ બતાવે છે કે સંગીત ન્યુટ્રલ નથી, એ એક પાવરફુલ પ્લેટફોર્મ છે જ્યાં જેન્ડર જેવા મુદ્દાઓ પર ચર્ચા અને સંઘર્ષ થાય છે.
અને છેલ્લું પ્રકરણ, એમાં કુક પોતાના જ ક્ષેત્ર એટલે કે સંગીતના અભ્યાસ એકેડેમિક્સ વિશે વાત કરે છે.
હા, પ્રકરણ 7 સંગીત અને અકાડમી એ ટ્રેડિશનલ મ્યુઝિકોલોજીની ટીકા કરે છે. કહે છે કે એ બહુ ફોર્મલ, સ્કોર આધારિત અને સામાન્ય લોકો જે રીતે સંગીત અનુભવે છે એનાથી દૂર થઈ ગયું છે. પણ એ ખાલી ટીકા નથી કરતા, એ રસ્તો પણ બતાવે છે, પેલી ન્યૂ મ્યુઝિકોલોજીનો, જે સંગીતને કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં જુએ, હાઈ અને લો આર્ટના ભેદ તોડે અને ઓળખ, રાજકારણ, સમાજમાં સંગીતની ભૂમિકા તપાસે. અંતે એ સૌને સંગીત સાથે વધુ ઊંડાણથી, વધુ ક્રિટિકલી જોડાવાનું કહે છે.
આખા પુસ્તકની સફર ખરેખર આંખો ખોલી નાખે એવી રહી. જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો શું કહી શકીએ? મારા મગજમાં તો પહેલું જ આવે છે, સંગીત એક પ્રવૃત્તિ છે, વસ્તુ નથી.
બિલકુલ, આ સૌથી મોટો ટેકઅવે છે. સંગીત મ્યુઝિયમમાં નથી, એ જીવંત પ્રક્રિયા છે. આપણે જ્યારે એને કરીએ છીએ, ગાઈએ, વગાડીએ, સાંભળીએ, નાચીએ, ત્યારે એ બને છે. ગુજરાતમાં ગરબાનું ઉદાહરણ લો, એ ખાલી સાંભળવાની ચીજ નથી.
ના, એ તો કરવાની જ ચીજ છે.
હા, એ સામૂહિક ક્રિયા છે, પરફોર્મન્સ છે. એ સંગીત કરવાનું બેસ્ટ ઉદાહરણ છે.
બીજો મુદ્દો પેલું બીથોવન પેરાડાઇમનું વિઘટન. એ સમજવું કે શાસ્ત્રીય સંગીત જ શ્રેષ્ઠ છે એવું માનવું એ એક ઐતિહાસિક વિચાર છે, કોઈ કુદરતી નિયમ નથી.
હા, આ સમજ આપણને બીજા પ્રકારના સંગીત, જેઝ, લોક, પોપ, બીજું ઘણું, એ બધાને એમની પોતાની રીતે માણવા અને સમજવા માટે સ્પેસ આપે છે.
ત્રીજું પેલું પ્રામાણિકતાનું મિથક, કે ઓથેન્ટિક કે કમર્શિયલ જેવા લેબલ્સ સંગીતના ગુણ કરતા આપણી સાંસ્કૃતિક માન્યતાઓ અને સમાજના ભેદભાવોને વધુ દેખાડે છે.
ચોક્કસ. આપણે કોઈ ગીતને રિયલ કહીએ ત્યારે પૂછવું જોઈએ કે આ રિયલ કોણે નક્કી કર્યું અને શા માટે.
ચોથો મુદ્દો જે મને બહુ ગમ્યો તે ઓળખના નિર્માણમાં સંગીતનો ફાળો. આપણે કેવું સંગીત સાંભળીએ છીએ એનાથી આપણી ઓળખ બને છે. મિત્રોનું ગ્રુપ હોય, આપણી પેઢી હોય, આપણો પ્રદેશ હોય.
હા હા, સંગીત આપણી લાગણીઓને આકાર આપે છે અને આપણે કોણ છીએ એ કહેવામાં મદદ કરે છે.
અને પાંચમો પણ બહુ જ અગત્યનો મુદ્દો, સંગીતનું રાજકારણ અને શક્તિ. સંગીત ક્યારેય ઇનોસન્ટ નથી હોતું.
બરાબર, તે હંમેશા પાવર સ્ટ્રક્ચર સાથે જોડાયેલું હોય છે. એનો ઉપયોગ રાષ્ટ્રવાદ માટે થાય, વસ્તુઓ વેચવા માટે થાય, જેન્ડર રોલ નક્કી કરવા કે તોડવા માટે થાય. આ જાણ્યા પછી સંગીતને ખાલી મનોરંજન ગણી જ ન શકાય.
આ પુસ્તકના અમુક વિચારો એટલા ધારદાર છે કે એને યાદગાર વાક્યો તરીકે જોઈએ તો મજા આવશે. સીધા કોટ નહીં, પણ એના હાર્દરૂપી વાક્યો.
પહેલો વિચાર જે પાયાનો છે, આપણે સંગીતને મુખ્યત્વે એક વસ્તુ તરીકે વિચારવાનું બંધ કરીને તેને એક ક્રિયા, એક પ્રક્રિયા તરીકે વિચારવાનું શરૂ કરવું જોઈએ. સંગીત માટે યોગ્ય શબ્દ સંજ્ઞા નથી, પણ ક્રિયાપદ છે. સંગીત કરવું, ટુ મ્યુઝિક.
આ વાક્ય ખરેખર દ્રષ્ટિકોણ બદલી નાખે છે, નહીં સંગીતને જીવંત બનાવે છે, આપણને એના સહભાગી બનાવે છે. બીજો વિચાર, મૂલ્ય અને પ્રામાણિકતા પર. આપણે સંગીત સાથે જે મૂલ્યો જોડીએ છીએ તે ધ્વનિમાં સહજ નથી, તે સંસ્કૃતિની પેદાશ છે. પ્રામાણિકતાની ભાષા સત્ય માપવાનો માર્ગ નથી, પરંતુ સાંસ્કૃતિક મૂલ્યોનું સંચાલન કરવાનો અને ભેદભાવ કરવાનો માર્ગ છે.
આ યાદ અપાવે છે કે આપણા ટેસ્ટ કેટલા બધા સાંસ્કૃતિક રીતે ઘડાયેલા હોય છે. સારું કે ખરાબ, ઓથેન્ટિક કે ફેક, આ બધું ઘણું વ્યક્તિલક્ષી અને શીખેલું છે. અને ત્રીજું પેલી રેસીપીવાળી વાત, સંગીતનો સ્કોર એ સંગીત નથી, જેમ રેસીપી એ ભોજન નથી, તે સંગીતની ઘટના એટલે કે પ્રદર્શન બનાવવા માટેના સૂચનાઓનો સમૂહ છે, અને પ્રદર્શન પોતે જ તે ઘટના છે.
આ ઉપમા બહુ પાવરફુલ છે. એ લેખિત સ્વરૂપના મહત્વને નકાર્યા વગર જીવંત રજૂઆત અને કલાકારના યોગદાનને કેન્દ્રમાં લાવે છે. સંગીતનો જાદુ પરફોર્મન્સમાં છે. તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે આ વિચારો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે. એક તો એ કે આ આપણને વધુ સક્રિય અને વિવેચક શ્રોતા બનાવે છે.
બરાબર, હવે કોઈ ફિલ્મમાં કે જાહેરાતમાં કે મોલમાં સંગીત વાગે તો આપણે વિચારી શકીએ, આ સંગીત અહીં શું કામ વાગી રહ્યું છે, એ મારા પર શું અસર કરવા માંગે છે, શું વેચવા માંગે છે.
હા, આ એકદમ પ્રેક્ટિકલ છે. બીજું, આપણે આપણા પોતાના સંગીતના પૂર્વગ્રહોને ઓળખી શકીએ અને કદાચ થોડા ઓછા કડક બની શકીએ.
હા, આ સારું આ ખરાબ એવા ખાનામાંથી બહાર નીકળીને દરેક પ્રકારના સંગીતમાં કંઈક રસપ્રદ, કંઈક સમજવા જેવું શોધવાનો પ્રયાસ કરી શકીએ. એનાથી આપણું મ્યુઝિકલ વિશ્વ મોટું થાય.
ત્રીજું, લાઇવ પરફોર્મન્સની કદર વધે. કોઈ કોન્સર્ટ કે કાર્યક્રમ એ ખાલી રેકોર્ડિંગનું લાઇવ વર્ઝન નથી, પણ એક અનોખી ઘટના છે.
અને એ ઘટનાના આપણે પણ ભાગીદાર છીએ શ્રોતા તરીકે, એ અહેસાસ મહત્વનો છે.
અને છેલ્લે પેલું વૈશ્વિક સંગીત, એને વધુ સમજણથી વધુ આદરથી સાંભળી શકીએ, ખાલી એક્ઝોટિક અવાજ તરીકે નહીં પણ એના કલ્ચરલ કોન્ટેક્સ્ટ સાથે.
ટૂંકમાં આ પુસ્તક સંગીતને કાન ઉપરાંત મગજથી પણ સાંભળતા શીખવે છે.
આજના મંથન પછી મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે સંગીત આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું વધારે છે. ખાલી સૂરો નથી, એ આપણી ઓળખ, સમાજ, સંસ્કૃતિ, ઇતિહાસ બધું જ એમાં વણાયેલું છે. કૂક આપણને એ જટિલતા જોવામાં મદદ કરે છે.
અને મારા માટે પેલો સંગીત કરવું ટુ મ્યુઝિકવાળો વિચાર જ સૌથી અસરકારક છે. એ સંગીતને એકેડેમિક દુનિયામાંથી બહાર કાઢીને આપણા રોજિંદા અનુભવ સાથે જોડે છે. આપણે બધા કોઈને કોઈ રીતે સતત સંગીત કરી રહ્યા છીએ. આ વિચાર જ સંગીત સાથેનો આપણો સંબંધ બદલી નાખે છે. મને લાગે છે કે આ ચર્ચા પછી કોઈ પણ વ્યક્તિ પહેલાની જેમ સંગીત નહીં સાંભળે, એમાં કંઈક નવું ઉમેરાશે જ.
એક સરસ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.